તારીખ 21-8-1998, શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 187 અને 189 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 688.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 187મો પત્ર ચાલે છે. ત્રીજા પેરેગ્રાફમાં છેલ્લીથી પાંચમી લીટી. હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી તો લખી ક્યાંથી શકીશું? પોતાની અંતરંગ અધ્યાત્મ દશા છે, આશ્ચર્યકારક દશા છે. ભર યુવાન ઉંમરમાં મોટા ધંધામાં સંકળાયેલા હોવા છતાં પણ પુરુષાર્થનો પરાક્રમ કરીને આત્મદશા જેમણે પ્રગટ કરી છે અને એ દશા ઘણી બળવાનપણે વર્તી રહી છે, અલૌકિક પ્રકારે એ દશા ચાલે છે, વચનાતીત દશા છે, મનાતીત દશા છે. વચનાતીત તો છે પણ મનાતીત દશા છે, એને અમે કહી જ નથી શકવાના તો લખશું તો ક્યાંથી? કેમ કે કહેવામાં કાંઈક વિશેષ કહી શકાય, લખવામાં તો એથી ઓછું જ આવે. જ્યારે કહી શકીએ એવું નથી તો લખી શકશું ક્યાંથી એમ કે છે. આપના દર્શન થઈ તમે મળશો ત્યારે એમ નહીં, આપના દર્શન થઈ જે કાંઈ વાણી કહી શકશે તે કહેશે, એ વખતે જે શબ્દો નીકળવાના હશે તે નીકળશે. અત્યારથી એનું કોઈ પ્લાનિંગ પણ કરી શકીએ એવું અમારું પરિણમન ચાલતું નથી કે તમે મળશો ત્યારે આમ વાત કરશું ને આમ વાત કરશું ને એ કાંઈ નથી. બાકી નિરુપાયતા છે, કોઈ અમારો ઉપાય નથી આ બાબતમાં. કાંઈ મુક્તિએ નથી જોઈતી અને જૈનનું કેવળ જ્ઞાને જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે એ કાંઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તો કોઈ રીતે કાંઈ બહાર કાઢી શકાય એમ બને તેવું લાગતું નથી. કેવો દ્રષ્ટિનો પાવર છે, આ સમ્યક દર્શનનો પાવર બતાવે છે. તાજેતાજું સમ્યક દર્શન થયું છે માગસર બધું, એટલે 2-3 મહિના થયા છે, હજી 2-1 મહિના થયા છે સમ્યક દર્શનને. જોર એવું છે કે મારું સર્વસ્વ મને મળી ગયું છે, મારા કબજામાં છે, હવે મુક્તિ એ ક્યાં જોઈએ છે? મારા સ્વરૂપમાં ગુણ પ્રગટાવવા અને દોષ કાઢવા એવું સ્વરૂપને વિશે નથી કાંઈ, સ્વરૂપમાં એવો કોઈ અવકાશ જ નથી. જેવું છે તેવું અનાદિથી વર્તમાનમાં એવું છે, ત્રણેય કાળે એવું જ રહેવાનું છે. એટલે કાંઈ મુક્તિની પણ અપેક્ષા નથી એવું પર્યાય પ્રત્યેનું દુર્લક્ષ અથવા ઉદાસીનતા વર્તે છે, પોતાની પર્યાય પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે છે તો બીજી ઉદાસીનતા હોય એમ કહેવાની જરૂર નથી. મુમુક્ષુ જ્યારે જ્ઞાનીની આવી દશાને સમજે ત્યારે એને તુલના થાય ઘરે રે, અને પોતાના પૂર્ણ દશાની પણ તમા નથી ત્યારે આપણે બહારની ચીજોની કેવી અપેક્ષાઓમાં પીડ્યા છીએ, ક્યારે વારો આવશે? આવી દશા પ્રગટ થવાનો વારો ક્યારે આવશે? એમ એને વિચાર, મોક્ષનો વિચાર આવવો જોઈએ. મુક્તિ જોઈતી નથી તો લોકો મુક્તિ મુક્તિ મુક્તિને વખાણે છે. જૈનો કેવળ જ્ઞાનની વાત કરે છે, તો કે જૈન નું કેવળ જ્ઞાન જોઈતું નથી, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? જોતું નથી છતાં પરમેશ્વર કયું પદ આપશે એને, એ કઈ આપના વિચારમાં આવે છે? એટલે અમારી દશા કઈ સમજાય છે એમ કે છે કે કેવી સ્વરૂપની મસ્તીમાં આવ્યા છીએ, કઈ સમજાય છે? સોગાનીજી એક જગ્યાએ લખે છે કે આને દ્રષ્ટિનો નશો કહે છે. શું કહે છે? નશો કહે છે. જેમ કોઈ દારૂ પીએ ને નશો ચડે ને જેમ તેમ બકે ને ભાન ન રહે, એમાં દ્રષ્ટિના નશામાં એવું છે. ગુજરાતી બિલકુલ નહીં સમજતે. ઓહો, થોડા થોડા મિક્સ ચલેગા તો થોડા ક્યાં આપો, ગુજરાતી ભી થોડા થોડા સીખને મેં આવ્યા, કારણ કે હિન્દી ગુજરાતી વો કરીબ કરીબ ભાષા હૈ, કુછ શબ્દ તો એક સે હી હૈ. ક્યા કહેતે હૈ કે દ્રષ્ટિ કા નશા ચડતા હૈ, જબ સમ્યક દર્શન પ્રગટ હોતા હૈ તો દ્રષ્ટિ કા ભી એક નશા ચડતા હૈ, એસા હોતા હૈ. ક્યો? કે અનંત કાલ કી જો પામરતા થી વો ખતમ હો ગઈ, એકદમ લોટરી લગ ગઈ. જીવનભર દરિદ્રતા જિસકો અનુભવ કી હો, ઉસકો એક સાથ અરબો કી સંપત્તિ એક દિન મેં આ જાય, એસી બાત હો ગઈ. તો બસ મેરા અનંત ગુણ સંપન્ન સર્વગુણ સંપન્ન મેરા પરમાત્મા મેહી હું, વો દ્રષ્ટિ કે નશે મેં છે વો બાત હૈ. મેં બના બનાયા ભગવાન હું, ભગવાન બનના નહીં હૈ મુજે, વો દ્રષ્ટિ કા પાવર કી બાત હૈ. હજી પર્યાયમાં હું પણ હોય ને એમ કરવા જાય તો મરી જાય. પર્યાયાર્થિક નહીં મારા, એ તો રખડી મરવાનો છે. લીધો ને કૃપાળુ દેવે, દિગંબરના આચાર્યો એમ કહે છે કે જીવનો મોક્ષ થતો નથી. પાછળ લીધું છે ઉપદેશ થાય એમાં. દિગંબરના આચાર્યો એમ કહે છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે, એમ લીધું છે. કેમ કે સ્વરૂપ તો મુક્ત જ છે, સ્વરૂપ ક્યાં બંધાયું હતું? પરંતુ જો પર્યાય મેં અહમ ભાવ રખ કર કે વો બાત કરતા હૈ વો તો રખ, ઉસકો તો સ્વચ્છંદ હો જાયેગા, ઉસકા તો પરિભ્રમણ બઢ જાયેગા. તો લાલ બત્તી રેડ લાઈટ ભી રખ દી હૈ, દેખો સોચ સંભાલ કે ચલના હૈ. તો ભાગભાઈ મુમુક્ષુ જીવ હૈ તો ઉનકો કહેતે હૈ કે ઇસ બાત કો, ઇસ દ્રષ્ટિ કે વિષય કો, દ્રષ્ટિ કે પરિણમન કો આપકી સમજ મેં કોઈ બાત આતી હો તો દેખ લેના, અગર આ જાય તો આશ્ચર્ય કે આશ્ચર્યકારી બાત હોગી, ક્યોંકિ મોક્ષ કી ભૂમિકા મેં યે બાત ઉતની સમજ મેં નહીં આતી. યે પરિણમન કા વિષય હૈ. દ્રષ્ટિ કા જો વિષય ચલતા હૈ પરિણમન કા, વો એક અનુભવ મેં સે નિકલતા હૈ, એક પરિણમન મેં સે નિકલતા હૈ, એસે નહીં ચલતા. તો વો બાત કોઈ એસી હૈ કે હમ બહાર બતા સકે એસી બાત નહીં હૈ, એસા લગતા હૈ, એસા મહેસૂસ હોતા હૈ કે આપકો સમજ મેં આ જાય તો ઠીક હૈ, નહીં તો કિસી ભી રીતિ સે કુછ ભી બહાર નિકાલ સકે એસા બને એસા લગતા નહીં હૈ. એસે હમારી કોઈ અદ્ભુત અલૌકિક દશા અંદર મેં ચલ રહી હૈ, क्या कहे, आपकी पात्रता देख करके कुछ संकेत कर देते हैं। समझ में आए तो बहुत बड़ी बात है, नहीं समझ में आए तो जिज्ञासा में, परम जिज्ञासा में रहना, अरे कैसी बात होगी। केवल ज्ञान की भी जिसको दरकार नहीं, वो तो परिणमन कैसा हुआ होगा। इस तरह से जिज्ञासा में रहना। हवे लखे छे के आप जे काय व्यवहार धर्म प्रश्नों बीड़ो छो ते ऊपर लक्ष्य अपातु नथी। कोई व्यवहारिक बात लिखते हैं, हमारा तो लक्ष्य उस पर जाता नहीं। कभी बोल रहे थे ना कि भाई देखो ये ऐसा खाने में हिंसा कितनी होती है, अहिंसा कितनी रहती है। खास करके स्थानकवासी संप्रदाय में हिंसा अहिंसा का विषय ज़्यादा चलता है। ऐसे खाना, ऐसे रहना, ऐसा करना, ऐसे नहीं करना, वो व्यवहार धर्म प्रश्न है। ऐसी बातें पर हमारा तो लक्ष्य नहीं जाता, हम लक्ष्य दे ही नहीं सकते। क्या क्या कहते हैं कि हम लक्ष्य दे नहीं सकते। તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતું નથી તો પછી તેનો ઉત્તર ન લખી શકાયો હોય તો આપ શા માટે રાહ જુઓ છો? આપકા પ્રશ્ન કા શબ્દ ઓર અક્ષર ભી પૂરા પઢને કા બનતા નહીં હમારે સે। માલુમ હો જાતા કે કોઈ વ્યવહારિક બાત લિખા હૈ, હમકો આગે સે હી લગતા હૈ કે ઇસમે કોઈ हमारा उपयोग चलने वाला नहीं है। फिलहाल अत्यारे हमारा उपयोग नहीं चाले, हमारा पूरा वाँचता ही नहीं। तमारू तो उत्तर लक्षण क्या थी लखी ने, नहीं तमें राह जुओ, राह नहीं जोता। तमें शा माटे राह जुओ छो, एनो अर्थ तमें राह नहीं जोता। हाँ, ये तो सरल प्रकृति वाला था એટલે લખી નાખતા હતા। બીજું એમને વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રશ્નો ઉઠે તો લખે, સ્વાભાવિક છે। સંપ્રદાયમાં જે પ્રશ્નો ચાલતા હોય એ પણ લખે, તો કે એ પ્રશ્નો અત્યારે અમે કાંઈ તમને જે કહેવા માગીએ છીએ એના ઉપર ધ્યાન આપો। અમે જે કાંઈ કહેવા માગીએ છીએ એના ઉપર ધ્યાન આપો, બીજી વાતોમાં તમે નહીં ચાલો, નહીં જાઓ, તમે પડો જ નહીં બીજી કોઈ વાતોમાં, એમ પણ એમાંથી નીકળે છે। કેમ કે અમે તો એને અપ્રયોજનવું જાણીને જાણીને વાંચશું, એને વાંચવામાં પણ અમારો ઉપયોગ નહીં ચાલે। જવાબ તો ક્યાંથી દેવાના હતા? એનો અર્થ કે તમારા માટે એ જરૂરી પણ અત્યારે નથી। અર્થાત તે હવે ક્યારે બનશે તે કાંઈ કલ્પી શકાતું નથી, ને ઉત્તર દેને કા કબ બનેગા ઉસકી કલ્પના ભી હમ નહીં કર સકતે। વર્તમાન મેં હમારા એસા પરિણમન ચલતા હૈ કે એસે પ્રશ્નો કા હમ કબ ઉત્તર દેંગે વો ભી આપકો બતા નહીં સકતે। અભી તો નહીં દેંગે, આગે કબ દેંગે વો ભી બતા નહીં સકતે। ઇસકા મતલબ વો હૈ કે આપકે લિયે ભી વો કોઈ વર્તમાન મેં જરૂરી હૈ નહીં। વારંવાર જણાવો છો આતુરતા દર્શન માટે બહુ છે, પરંતુ પંચમ કાળ મહાવીર દેવે કહ્યો છે, કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે, તો બંને મતમાં થોડુંક માનતા હતા ને, એટલે તે ક્યાંથી સાથે રહેવા દે? અને દે તો આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? લગતા હશે કે આપણા દર્શનની બહુ આતુરતા રહીએ છે, જલ્દી જલ્દી આપણા દર્શન થાય, પરંતુ પંચમકાળ મહાવીર દેવે કહ્યો છે, અને તમે જે શાસ્ત્રો માંગતા એમાં વ્યાસ ભગવાને કળિયુગ કયો છે તો એમાં તો આપણા જેવા એકબીજાને ઘણું સાથે રહેવાનું મન હોય એવાને સાથે ન રહેવા દઈએ, એ સમજી શકાય એવું છે. આ કળિયુગમાં એમ જ બને, બીજું કેમ બને એમ કે છો? હે હા, અને સાથે દેવા રહીએ તો આપણે ઉપાધિયુક્ત શા માટે ન રાખે? એ કંઈક ને કંઈ ઉપાધિ આવી પડે પાછી, સાથે રહેવાનો યોગ થાય તો પણ કાંઈ ને કાંઈ અંતરાય પડે એવા પ્રસંગ, ઉપાધિવાળા પ્રસંગ આવી પડે એવો આ વર્તમાન કાળનો સ્વભાવ છે એમ કહેવું છે. એક તો સાથે રહેવા દે એવો કાળ જ નથી, પણ કદાચ સાથે રહેવાનું બને તો પણ કાંઈક ને કાંઈક વચ્ચે ઊભું થયા વિના રહીએ નહીં, એવો જ આ કાળ છે એમ કે. આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. કૃપાળુ દેવની લખવાની શક્તિ પણ બહુ હતી પહેલેથી, એ જાતનો ક્ષોભસમ અને વાણીનો પુણ્ય યોગ લઈને આવેલા. સાધારણ માણસ એવું ન લખી શકે એવું એ લખી શકતા હતા, છતાં અધ્યાત્મ દશામાં એમ કે કાંઈ બહાર કાઢી શકાય એવું નથી, બોલી શકાય એવું નથી, સમજાવી શકાય એવું નથી, વચનાતીત દશા છે. આ ભૂમિકા એટલે ગૃહસ્થની ભૂમિકા, ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. ઉપાધિની શોભા છે બધે, ઉપાધિ એટલે શું? સંયોગની ચિંતા, અનેક પ્રકારના સંયોગની ચિંતાઓ એક પછી એક પછી એક પછી કર્યા જ કરે છે. બહુ ઉપાધિ વાળો બહુ શોભાયમાન દેખાતો હોય એમ કે છે. તાજી સંપત્તિ હોય શોભા વાળો દેખાય, જો ભાઈ આને આમ છે આમ છે, પણ એને ઉપાધિ કેટલી છે એ જ જાણતો હોય કે એના વિકલ્પ એને કેટલા થાય છે. ગ્રહસ્થ કી ભૂમિકા બહુ ફરક છે, સામેથી કરે છે એને રસ છે, પૂર્વકર્મને લઈને પ્રસંગો ઊભા થાય તો ઉદાસીનતા ને વૈરાગ્ય આવવો જોઈએ, અપેક્ષાવૃત્તિ નહીં રહેવી જોઈએ, સાવધાની નહીં આવવી જોઈએ, ઉપેક્ષા થવી જોઈએ, એમ બનવું તો એમ જોઈએ. સંગ્રહ એટલે ઘણા પ્રકારનો, સંગ્રહસ્થાન એટલે ઘણા પ્રકાર, સંગ્રહસ્થાનમાં ઘણા ઘણા જુદા જુદા પ્રકારો હોય છે ને, એમ ઉપાધિના પ્રકાર હોય ઘણા. બહુ સંબંધો હોય, લોકો એમ સમજે આમને તો કઈ સંબંધો છે, પણ એનો કોની હારે કેટલી ખટપટ થતી હોય પાછી જ જાણતા હોય. એટલી બધી ઉપાધિ ઊભી થતી હોય, બારમાં શોભા દેખેતી હોય, પણ એ બધું સંગ્રહસ્થાન એવું જ હોય છે. ઉપાધિઓ શોભા છે અને દેખાવ શોભાનો છે, અને એવું બધું એ સંગ્રહસ્થાનમાં એક આરે હોય છે એમ કે છે. કહેવાની પદ્ધતિ કેવી છે? હા, એવું જ હોય છે. ગુરુદેવ કહેતા ક્લીમ આઉટ ને બધી નવી નવી ગાડીઓ નીકળે છે, લાંબી ગાડીઓ પહેલાં ઓછી હતી, આમ ફિયાટ ને બેસે અંદર જતી વધારે ચપલીમાં એવી લાંબી લાંબી ગાડી નીકળી ને તો લાંબી ગાડીમાં બેઠો હોય એ બધાના ફર્સ્ટ ક્લાસ કપડાં પહેર્યા હોય લોકો દૂરથી જોવે એટલે એમ થાય કેવો સુખી છે આવી મજાની ફર્સ્ટ ક્લાસ ગાડીમાં બેહીન જાય છે પણ ગાડી એની છાતી ઉપર બેઠી છે કે ઉપાધિ એને એટલી છે કે એ ગાડીમાં નથી બેઠો પણ એની છાતી ઉપર ગાડી બેઠી કેમ કે એનું મેન્ટેન કરવાના એના માટે બધી ઉપાધિ કંઈક કરે પાછો આ કરવું પડે ને તે કરવું પડે અમારી ઓફિસમાં આટલો મોટો સ્ટાફ છે ભારે શોભાભાઈ તમારી ઓફિસ હા પછી એ સ્ટાફને દર મહિને પગાર દેવા માટે પછી કેટલા ધાવ ધામા કરવા પડે એ પછી બીજી વાત થઈ ગઈ આમ બધું ઉપાધિમાં તો કંઈક પ્રકાર હોય છે ખીમજી વગેરેની એકવાર આપનો સત્સંગ થાય તો જ્યાં એક લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય નહીં તો થવો દુર્લભ છે કારણ કે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે શું ખીમજી વગેરે કોઈ મુમુક્ષુ હશે એને એમ કહે છે કે અમારા સત્સંગને બદલે તમારો સત્સંગ થાય તો જ્યાં એનો લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય કેટલીક વાતો એવી હોય છે કે પ્રત્યક્ષ યોગમાં જ્ઞાની એમ કેમ કે તમારામાં ભક્તિ ઓછી છે માટે તમને બીજા બીજા ભાવ ઉત્પન્ન થાય છે આમ તો સિદ્ધાંત એવો છે મુમુક્ષુકી ભૂમિકામે અત્યંત ભક્તિ હોનાર ઓ કઈ પ્રકાર કે વિભાવો નહીં હોને કા બલવાન કારણ હૈ એક ઓર અત્યંત ભક્તિ હોતી હૈ વો અત્યંત ભાવના કો સૂચિત કરતી હૈ તો ઉનકો જો ભી ઉદય આતા હૈ ઉસમે વો પ્રયોગ કર સકતા હૈ ભાવના કે વશા વરના પ્રયોગ હો નહીં પાતા ક્યોંકે ભક્તિ કી કમી હૈ વો બાત ઉનકો કૈસે બતાવે કે તુમ હમારે પ્રતિ અત્યંત ભક્તિ રખો લેકિન જો અત્યંત ભક્તિવાન મુમુક્ષુ હોતા હૈ ઉનકે સંગ મેં કોઈ મુમુક્ષુ જાતા હૈ તો ઉનકો પ્રત્યક્ષ દેખને મેં આતા હૈ કે દેખો ઇસકો કિતની ભક્તિ હૈ તો ઉનકા લક્ષ જાતા હૈ કે વો ક્યો ઇતના આગે બઢા કે ઉનકો અત્યંત ભક્તિ હૈ ઇસલિયે આગે બઢા તો ઉનકો પ્રેક્ટિકલ બાત દેખને મેં આતી હૈ જ્ઞાની તો ભક્તિ તો નહીં દિખા દેંગે બાત તો કરેંગે નહીં બાત તો ભી એસી કરેંગે નહીં ઓર દિખાયંગે તો કહાં સે જબ તો વો બાત ભી કરેગા ઓર દિખાયેગા ભી ઉપકારી હુઆ કે નહીં હુઆ ઉનકો મુમુક્ષુ કા સંગ ઇસલિયે આપકા સત્સંગ મિલે તો જહાં ઉસકો એક લક્ષ્ય કરના ચાહિયે વહાં ઉસકો હો સકતા હૈ જી અત્યંત ભક્તિ હોય તો આજ્ઞાકારિતામાં આવી જાય નહીતર ગૌણ કરી નાખે વાત એમ બને અગર આપકે સત્સંગ કે વિના એસા લક્ષ્ય હોના દુર્લભ હૈ એસા કહા કારણ કે હમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે બારમાં બીજાની સાથે ચર્ચા વાર્તા કરવાને અમારા ભાવ જ ઓછા છે તમને મળે તો સારું ધ્યાન જશે ના પત્ર સમાપ્ત હોતા હૈ પછી 189મો પત્ર છે એ 15મો પત્ર છે સુભાષભાઈ ઉપરનો 16મો પત્ર 191મો છે પંદરમા પત્રમાં ખાલી એક કડી લખી છે પદની, અલખ નામ ધ્વનિ લગી ગગન મે મગન ભયામન મેરાજી, આસન મારી સુરત દ્રઢ ધારી દિયા અગમ ઘર ડેરાજી, દર્શા અલખ દેદારાજી. મસ્તી ચડી છે ને, એટલે પદ પણ એવા જ લખે છે, ભલે કોઈ અન્યમતિનું પદ હશે પણ અન્યમતિમાં પણ આવી બધી વાતો આવે છે. અલખ નામ ધુનિ લગી ગગન મે, ગગન એટલે આકાશ, આત્માના આકાશમાં, આકાશની ઉપમા એટલા માટે આકાશ બહુ વિશાળ છે એમ આત્મા પણ બહુ વિશાળ છે. અલખ નામ ધુનિ, અલખ એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે લક્ષમાં આવવા યોગ્ય નથી એ અલક્ષ્ય છે, એનો અપભ્રંશ થયો અલખ, એની ધૂન લાગી છે, એના નામની ધૂન લાગી છે. અલખના નામની ધૂન આત્મામાં લાગી છે, મગન ભયા મન મેરાજી, અને મારું મન એની અંદર મગ્ન થઈ ગયું છે, એ ધૂનમાં મગ્ન છે મારું મન. તો આ પોતાને અંદર ચાલે છે ને એટલે લખે છે એ પ્રમાણે. પ્રેક્ટિકલી જેને જેવા ભાવ ચાલે એની વાતો એવી જ હોય, શું કોઈની બી દુનિયામાં જેને જેવું પરિણમનને ભાવ ચાલતા હોય ઉસકી બાતો મેં એસે હી વોહી બાત નિકલેગી, જો ઉસકા પરિણમન હૈ વોહી બાત નિકલેગી. અર્થાત જિસકા મહત્વ જિસકો હૈ ઉસકી બાત વો કરેગા. કિસી કો કિસ વ્યક્તિ કા મહત્વ તો વોહી બાત કરને કો આયેગા, કિસી કો કોઈ ચીજ કા મહત્વ આયે તો વોહી બાત કરેગા, ખાન પીન કા શોખીન ખાને પીને કી બાત કરેગા, और वकील है वो अपना केस की बात करता रहेगा, डॉक्टर के वही शरीर की चर्चा करता रहेगा क्योंकि उनको वो महत्व आया है. ज्ञानी को स्वरूप का महत्व है, वो तो हमको धुन लगी है उसकी धुनी, मैंने धुन लगी है और हमारा मन तो उसमें ही रमता है. आसन मारी सूरत दृढ़ धारी, આસન મારી ધ્યાનમાં, આસન આસન લગાવે છે ને, સુરત એટલે એકાગ્રતા. જેની સુરતી સાંભળ્યાની સાથે વધે વેદ વાણી રે, પદ છે શ્રી કૃષ્ણ ભક્તનું પદ છે. હે જેને હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. અમારા દાદા બહુ વાગાતા સવારમાં પરોડિયામાં, આ બધા પ્રભાતિયા છે, વહેલી પ્રભાતે 4 વાગે ઉઠે અને ગાડલામાં બેઠા બેઠા પથારીમાં બેઠા બેઠા લલકારતા હોય ભજન, પ્રભાતિય લલકારે. સવારમાં તો ગામડામાં કોઈ ટ્રાફિક તો અમસ્ત હોય નહીં એટલે આજુબાજુના 2-5 ઘરોમાં સાંભળાય એમના પ્રભાતિયા. હા આ ગાતા, હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણે રે, જેની સુરતી સાંભળ્યાને સાથ વધે વેદ વાણી રે. વેદો એમ કે છે કે હરિનું કોઈ ભજન કરે એની આબરૂ ન જાય. એટલે ગરીબ માણસ હોય, ભલે ગરીબ હોય, હરિને ભજે એટલે ધંધો ઓછો કરે, ભજનમાં ટાઈમ જાય, પછી એના ઘરે મહેમાન આવે ને એને લાજ જાય, વેળા વેલા આવે ને લાજ જાય, એવું કાંઈ ન થાય. એ સંભાળી લઈએ, એ હરી સંભાળી લઈએ, જેમ નરસિંહ મહેતાનું સંભાળ્યું એમ, એવી રીતે. સુરત એટલે એમાં એ સુરતી એટલે એકાગ્રતા, જેની સુરતી સાંભળ્યા એની એકાગ્રતા શ્રી કૃષ્ણમાં છે એને વાંધો નહીં આવે, એમ એ દુઃખી નહીં થાય એમ. આસન મારી સુરત દ્રઢ ધારી, દિયા અગમ ઘર ડેરાજી, ડેરા તંબુ તાણ્યા, ધ્યાનની અંદર એકાગ્રતા કરીને એક અગમ, એટલે જેમાં ગમ ન પડે એને અગમ કહેવાય. બુદ્ધિથી ગમ ન પડે એવો જે, બુદ્ધિથી પાર એવો જે વિષય આત્મા પોતે છે એને અગમ નિગમ કહેવામાં આવે છે. અગમ નિગમનો દેશ છે એ બધો. એમાં ડેરા તંબુ નાખ્યા છે બરાબર, એમાં જમાવટ કરી છે એમ કે છે. દર્શા અલખ દેદા રાજી, અને એવો જે અલક્ષ એવો જે આત્મા છે એનો દેદાર એટલે એનું સ્વરૂપ એ જોયું છે અમે, એના દર્શન થયા છે એમ કરીને આ એક પદ એમણે પોતે દોહરાવ્યું છે. એમને એ વખતની ચાલતી દશાના નો સંકેત છે એની અંદર. પછી 191મો પત્ર છે એ સૌભાગભાઈને અન્યમતીનું પદ લખતા, જો જૈન હોય એને કોઈને જૈન શાસ્ત્રમાંથી પદ લખતા. શું આ એમની પદ્ધતિ શું છે જો આવી એક અંદર મસ્ત દશા હોય છે, કેવી સ્વરૂપમાં મસ્તીની દશા એક હોય છે એ દશા નો અનુભવ કરીએ છીએ. મહાભાગ્ય જીવન મુક્ત, સૌભાગભાઈને શું લખે છે, મહાભાગ્ય અને જીવન મુક્ત, આપનું કૃપાપત્તું આજે એક આવ્યું તે વાંચીને પરમ સંતોષ થયો. કેવું કૃપાપત્તું, તમારો પત્ર આવે અને અમારા પરિણામની અંદર જે કાંઈ ભાવો આવિર્ભૂત થાય છે એક આપની કૃપાથી એમ સમજીએ છીએ. ઠીક, ઉપકારી નિમિત્ત પ્રત્યે એવા ભાવ આવે છે, જોતા નથી કે હું આગળ છું ને પાછળ છું એ જોતા નથી. મને ભાવ આવે છે મારા લાભનું કારણ થયું કે ન થયું, બસ જા. તે વાંચી પરમ સંતોષ થયો, એમના ભાવો જોઈને પોતાને સંતોષ થયો છે. પ્રશ્નો વ્યાકરણમાં સત્યનું મહાત્મા વાંચ્યું છે, મનન પણ કરેલું હતું. પ્રશ્ન વ્યાકરણ કરીને કોઈ ગ્રંથ છે એમાં સત્ય નો મહિમા કરેલો છે એ વાંચ્યું છે એમ કે. એ ગ્રંથ પણ અમારો વાંચેલો છે, એના ઉપર અમે મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે, સત્સંગ માટે લખે છે. મુંબઈમાં સત્સંગ નથી, સત્સંગને હરિજન કહ્યા છે. કેવા કીધા, હરિના જન કીધા, કારણ કે સૌભાગભાઈ એ બાજુ છે ને એટલે એમની ભાષામાં વાત કરે છે. હરિને માનનારા છે એટલે હરિજનની વાત કરે છે. હરિના ભક્તો તે હરિજન. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે, સત્સંગ વિના હમારા સમય વ્યતીત હોના કઠિન લગતા હૈ. વો હમકો અખરતી હૈ બાત, સત્સંગ નહીં હૈ વો બાત અખરતી હૈ. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. ઠીક, હરિજનની સંગતિમાં પણ હરિજનો પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. આ અમારો પ્રિય વિષય છે. તત્વજ્ઞાનની વાતો કરવી અમને બહુ પ્રિય નથી, અમને ભક્તિ બહુ પ્રિય છે એમ કહે છે. દર્શન મોહને ગાળનારું આ એક મહત્વપૂર્ણ સાધન છે. બહુમાન આપવું, ભક્તિ આપવું. આ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તે ઈશ્વર ઈચ્છા હશે તો કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. આત્મકલ્યાણ કે લીએ આપકી જો આકાંક્ષા હૈ ઓર આપકા હોનાર અચ્છા હોગા. ઈશ્વર ઈચ્છાનો મતલબ શું? કે આપકા હોનાર અચ્છા હોગા તો કોઈ અપૂર્વ રીતિ છે, વો બાત હો જાયગી, પાર પડશે એટલે વો બાત સંપન્ન હો જાયગી, અપૂર્વ પ્રકાર સે હો જાયગી. ના કૃપાળુદેવનો આત્મા બોલે છે, સૌભાગભાઈ માટે કૃપાળુદેવનો આત્મા બોલે છે. તમને આત્મકલ્યાણની ભાવના છે, આકાંક્ષા છે, ઈશ્વર ઈચ્છા છે એટલે આપનું હોનાર સારું છે. અમારાથી કોઈ અપૂર્વ રીતે તમારું કામ થઈ જશે. પછી આગળ ઉપર એમણે પોતે વચનબદ્ધ થયા છે કે આ ભાવમાં અમે તમને જરૂર જ્ઞાન પ્રાપ્તિ કરાવશું, કેમ કે તમે અમારા અથાગ ઉપકારી છો, એમ કરીને લખ્યું છે. અને અમારે હાથે એવું કામ થાય તો તે અમે અમારું પરમ સૌભાગ્ય સમજશું કે તમારું કલ્યાણ અમારા હાથે થયું, અમારા નિમિત્તે થયું. એવી એવી વાતો લખી છે. કેટલો બધો આપસમાં પ્રેમ હશે, કયો શું કહે છે કે તો કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે, મને કોઈ અપૂર્વ પ્રકાર છે વો બાત સંપન્ન હોને વાલી હૈ. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે એવા ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે, પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. શું લખે છે કે સદ્ધર્મની પ્રભાવના અમારા નિમિત્તે થાય, એવું તો અમને લાગે છે, પણ હાલ તો એવું કઈ દેખાતું નથી. એટલે એમ લખ્યું કે આ ભારત ક્ષેત્રના વસનારા મનુષ્યો છે એ ભ્રાંતિથી કરીને આત્મકલ્યાણનો લક્ષ્ય એમને મળવો દુર્લભ થઈ ગયો છે, એવી ભ્રાંતિમાં આવી ગયા છે. તેમના પ્રત્યે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે એટલે ત્યારે અમારા ભાવ થશે, અમારા ભાવ એ લોકોનું કલ્યાણ કરવાના થશે ત્યારે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે. અમે આમ કરશું એમ નથી કહેતા. કુદરત, કુદરતે અમારા પરિણામ એ બાજુ ચાલશે ત્યારે પ્રભાવના યોગ પણ જબરજસ્ત હશે. કેમ કે એટલું સામર્થ્ય હતું, પોતાનું એટલું સામર્થ્ય હતું, વાણીનો યોગ એવો હતો અને પ્રત્યક્ષપણે પણ એમના સાનિધ્યમાં આવનારાઓને જે અસર થતી હતી એ કોઈ પ્રત્યક્ષ યોગનો વિશેષ પ્રકાર હતો એમના માટે. પરંતુ હમણાં થોડો કાળ તેમની ઈચ્છા હોય એમ જણાતું નથી. કુદરતની ઈચ્છા લાગતી નથી, થોડો કાળ હમણાં કાંઈ આમાંથી વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને કાંઈ કરીએ એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. એટલે ઈશ્વર ઈચ્છા નહીં હોય એનું કોઈ અસમાધાન નથી આવતું, એ જ પ્રકારે એમ જ બનવાનું હશે. એમ કરીને આ પત્ર પણ અહીંયા સમાપ્ત થાય છે. સૌભાગભાઈને આત્મકલ્યાણ માટે આ પત્રની અંદર બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે કે તમારી જે આત્મકલ્યાણની ભાવના છે એ જરૂર કોઈ અપૂર્વ પ્રકારે પાર પડવાની છે. તમે ખાતરી રાખજો કે જરૂર તમારું આત્મકલ્યાણ કોઈ અપૂર્વ રીતે થઈ જશે. પછીનો પત્ર 197માં છે, હવે પછીના સ્વાધ્યાયમાંથી.